ఆహ్లాద్యనవచ్చిన్న నంత చిన్నమాత్రమూర్తయే స్వానుభూత్యైకసారాయ నమః శాంతాయ తేజసే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ముఖం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరి యత్ కృపాతమహం వందే పరమానందమాధవం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదావసంతం హృదయారవిందే భవం భవాని సైతం నమామి భవం భవాని సహితం నమామి. અધ્યાત્મયોગના ગીતાના છઠ્ઠા અધ્યાયના વિવરણ વખતે ભગવાન શ્રી કૃષ્ણ હવે યોગનું જે મુખ્ય પ્રાપ્તવ્ય અથવા પ્રયોજન અથવા ધ્યેય છે એ મુખ્ય પ્રાપ્તવ્ય પ્રયોજન અને ધ્યેયની ચર્ચા કરે છે. ઘણા માણસો એમ માને છે કે યોગનો અભ્યાસ છે એ યોગનો અભ્યાસ સિદ્ધિઓને પામવાને માટે જુદી જુદી જાતની સિદ્ધિઓ અણીમાં લગીમાં મહીમાં ગરીમાં પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ વશિત્વ શાસ્ત્રોની અંદર 8 સિદ્ધિઓ વર્ણવવામાં આવે છે. અણીમાં અણુ જેવું નાનામાં નાનું સ્વરૂપ બનાવી દેવું, જેવી રીતે હનુમાનજી લંકાની અંદર પ્રવેશા તે વખતે ઘણું નાનું સ્વરૂપ એમણે બનાવ્યું, મશક રૂપ કપી ધરી એ પ્રમાણે રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે વર્ણવેલું કે નાનું સરખું મચ્છર જેવું સ્વરૂપ હનુમાનજીએ ધારણ કર્યું હતું કે જેથી એમને કોઈ જોઈ ન શકે, જોઈ ના શકે તો પછી અટકાવી પણ ના શકે. અને એ પહેલા જ્યારે સમુદ્રને ઓળંગવાનું આવ્યું ત્યારે ત્યાં આગળ સુરસા નામની એક રાક્ષસી હતી કે જે રાક્ષસીએ હનુમાનજીના માર્ગની અંદર અંતરાય ઉભો કરવાને માટે પ્રયત્ન કર્યો. તે વખતે પણ હનુમાનજી પોતાના અતુલિત બલને લીધે, પોતાના પ્રખરતમ પરાક્રમને લીધે, પ્રભાવને લીધે સુરસા નામની રાક્ષસીથી પ્રભાવિત થયા નહોતા. સુરસાની પાસે શરીરનું બળ હતું એટલે પોતાના શરીરના બળથી એને એમ લાગ્યું કે હનુમાનજીના માર્ગને હું અવરોધી શકીશ, એટલે પોતાની શક્તિના પ્રભાવથી પોતાના સ્વરૂપને ધીરે ધીરે મોટું કરવા માંડ્યું. મોટું કરતા કરતા ઘણું મોટું કરી નાખ્યું તો હનુમાનજીએ પણ પોતાના સ્વરૂપને રામ કૃપાથી જે શક્તિ પોતાને પ્રાપ્ત થઈ હતી તે શક્તિના પરિણામે મોટું કર્યું. સુરસાએ અતિશય મોટું, જેને આપણે વિશ્વરૂપ કહીએ એવું વિશ્વરૂપ ધારણ કર્યું. મસ્તક જાણે કે આકાશને અડતું હોય, ધરતી ઉપરથી પગ જાણે કે નીચે પાતાળમાં પ્રવેશતા હોય એ જાતનું અતિશય વિરાટ રૂપ સુરસાએ ધારણ કર્યું. એને એમ થયું કે હનુમાન કેટલું વિરાટ રૂપ ધારણ કરીને કરશે, એ વધારે વિશાળ રૂપ ધારણ કરશે તો હું પણ વિશાળ રૂપ ધારણ કરીશ. પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે શરીરનું બળ કામ કરતું નથી પણ બુદ્ધિનું બળ કામ કરી જાય છે. જે કામો કેટલાક શક્તિ શરીરની શક્તિ સ્થૂળ શક્તિથી નથી થતા તેવા કેટલાય કામો વિચાર શક્તિથી બુદ્ધિ શક્તિથી સૂઝથી સમજથી થતા દેખાય છે. તો હનુમાનજી કેવળ શરીર શક્તિથી જ સંપન્ન નહોતા, પરંતુ પરમાત્માની પરમ કૃપાથી તેમને સદબુદ્ધિની શક્તિ પણ સાંપડી હતી, મનનું બળ આત્મબળ પણ પ્રાપ્ત થયું હતું. ને આત્મબળથી માનવ પોતાના જીવનનું કલ્યાણ કરી શકે, સર્વ પ્રકારના અંતરાયો અથવા અવરોધોને દૂર કરી નાખે. એટલે હનુમાનજીએ પોતાના મનોબળનો બુદ્ધિબળનો ઉપયોગ કરી અને સુરસાએ જ્યારે પોતાના શરીરને વિરાટ કરી નાખ્યું, વિશાળ બનાવ્યું, ત્યારે પોતાના શરીરને એકદમ નાનું કરી નાખ્યું. ને નાનું કરી અને સુરસાનું જે પ્રચંડ મોઢું હતું એ મોઢાની અંદર પ્રવેશ કરીને બહાર નીકળી ગયા. અને પછી સુરસાને પ્રણામ કરીને કહ્યું કે હું રજા માગું છું તમારી પાસે. ત્યારે સુરસા હનુમાનજીના બુદ્ધિબળથી અતિશય પ્રભાવિત બની ગઈ. એણે કહ્યું કે હું કસોટી કરતી હતી તમારી, રામ કાર્ય કરવા માટે જાઉં છું તો ત્યાં તો આસુરી સંપત્તિથી ભરેલા, આસુરી માયાથી છલેલા અનેક પ્રકારના અસુરો લંકાની અંદર વિદ્યમાન છે, તેમની વચ્ચેથી તમે કેવી રીતે સીતાની પાસે પહોંચી શકશો અને રામનો સંદેશો કેવી રીતે સંભળાવી શકશો. પરંતુ આજે મેં જોઈ લીધું કે તમારી પાસે કેવળ શરીર બળ નથી પરંતુ બુદ્ધિનું બળ પણ છે, અને બુદ્ધિનું બળ તમને સીતા માતાની પાસે પહોંચવામાં ઉપયોગી થશે, કલ્યાણકારક થઈ પડશે. એટલે હું તમને આશીર્વાદ આપું છું કે તમે સીતાની પાસે પહોંચી શકશો અને રામનો જે સંદેશો છે તે સંદેશો પણ સંભળાવી શકશો. ત્યારે પછી હનુમાનજી વિદાય થયા. સુરસાએ તેને માર્ગ આપ્યો હતો. મનની જે વૃત્તિ છે, જેને સુરતા છે, જેને સુરસા રામાયણમાં કહેવામાં આવી, તે સુરતા છે. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી, આ સુરતા સંસારના પદાર્થો તરફ વયા કરે, સંસારના પદાર્થોના મમત્વનો આકર્ષણનો અનુભવ કર્યા કરે છે, અને લીધે મનુષ્યનું મન ઇન્દ્રિયોના વિષયોમાં ભૌતિક જગતના પદાર્થોની અંદર આસક્તિ કરે છે. એ મનને, મનની સુરતાને એટલે વૃત્તિને વિષયમાંથી પાછી વાળી અને પરમાત્મા તરફ અભિમુખ કરવી જોઈએ. તે સિવાય યોગની સાધના બની શકતી નથી. અને પરમાત્મા તરફ અભિમુખ કરવાને માટે માનવની પાસે, સાધકની પાસે બુદ્ધિનું, સદબુદ્ધિનું પણ બળ હોવું જોઈએ. રામાયણના પ્રસંગમાંથી એવો ફલિતાર્થ આપણને જાણવા મળે છે કે હનુમાનજીની પાસે જેવી રીતે બુદ્ધિ બળ હતું, બુદ્ધિમતામ વરિષ્ઠમ, એવી રીતે દરેક સાધકની પાસે બુદ્ધિનું બળ પણ હોવું જોઈએ, વિવેક શક્તિ હોવી જોઈએ. તો વિવેક શક્તિનો ઉપયોગ કરીને સાધક પોતાના માર્ગની અંદર આવનારા અંતરાયો, વિરોધો, વિક્ષેપો, વિઘ્નોમાંથી સહી સલામત રીતે રસ્તો કરી શકે છે અને આગળ વધી શકે છે. બુદ્ધિબળ જેની અંદર હોતું નથી તે યેન કેન પ્રકારેણ સૂઝ દ્વારા, સમજ દ્વારા પોતાના જીવનની અંદર આગળ વધી શકતા નથી. સાધકે સદબુદ્ધિથી સંપન્ન બનવું પડે. અને જેવી રીતે એક કુશળ મોટરનો ડ્રાઈવર મોટરનું ડ્રાઇવિંગ કરે તો બરાબર ધ્યાન રાખતો હોય, ચઢાઈ ક્યાં આવે છે, ઉતરાઈ ક્યાં આવે છે, આગળ કોઈ ખાડો છે કે કેમ, ટેકરો છે કે કેમ, ટ્રાફિક કેવી રીતે આગળ ચાલે છે, બત્તીઓ કેવી થઈ રહી છે, લાલ બત્તી થઈ છે અટકવું જોઈશે કે પછીથી લીલી બત્તી થઈ રહી છે હવે આગળ ચાલી શકાશે, જેવી રીતે બરાબર ધ્યાન રાખે છે મોટરનો ડ્રાઈવર, અને અકસ્માતોમાંથી પોતાની જાતને, મોટરને અને જે મોટરમાં બેઠા હોય તે બધાને ઉગારી લે છે, એવી રીતે અથવા તો ઉપનિષદની અંદર જેમ કહેવામાં આવ્યું છે મોટર ડ્રાઈવરને મોટરને બદલે, ઉપનિષદની અંદર તે જમાનામાં મોટરો કદાચ નહીં હોય, રથો વિશેષ પ્રમાણમાં હશે, એટલે રથની ઉપમા આપવામાં આવી છે કે રથ જેવી રીતે રથવાળો સારથી ચલાવે તો ઘોડાઓને બરાબર કાબુમાં રાખે છે. ઘોડાઓને કાબુમાં રાખી અને ઘોડાઓને જે માર્ગે ચલાવવાના હોય, જેટલા પ્રમાણમાં ચલાવવાના હોય તે રીતે જ ચલાવે છે. અને જે સારથી બુદ્ધિશાળી અથવા શક્તિશાળી નથી હોતો તે સારથીના રશ્વો ઘોડાઓ તેના કબજામાં રહી શકતા નથી, તો જુદે જુદે માર્ગે તેને લઈ જાય છે, રથને પણ વિપથગામી બનાવે છે ને કેટલીક વાર રથનો નાશ પણ કરી નાખે છે. તો એવી રીતે સાધક પણ જયારે ભક્તિ માર્ગે આગળ વધતો હોય, યોગ માર્ગે આગળ ચાલતો હોય, કર્મ માર્ગનું આલંબન લઈને પોતાના જીવનનો વિકાસ સાધતો હોય, અથવા તો જ્ઞાન માર્ગનો પથિક હોય, આગળ વધે એટલે ઇન્દ્રિયોના જે અશ્વો છે તે અશ્વો હંમેશા એના કાબુમાં રહેતા નથી. પરમાત્માની પરમ કૃપા હોય, પૂર્વજન્મના સર્વોત્તમ સંસ્કારોથી સાધક સંપન્ન હોય તો મન અને ઇન્દ્રિયોના અશ્વો એના વશમાં રહી શકે છે અને નિરંતર ધ્યાન રાખે છે કે મારે જીવનમાં કયા માર્ગે આગળ વધવાનું છે, સાધના દ્વારા મારે શું પ્રાપ્ત કરવાનું છે, અત્યારે હું પ્રાપ્ત કરી રહ્યો છું કે નથી કરી રહ્યો, અત્યારે સાધનાનો જે માર્ગ મેં પસંદ કર્યો હતો તે માર્ગે હું ગતિ કરું છું અથવા તે માર્ગે ગતિ નથી કરતો, જો ગતિ નથી કરતો તો શા માટે ગતિ નથી કરતો. પોતાનું અનવરત આત્મનિરીક્ષણ આદર્શ સાધક કર્યા કરે છે અને એને લીધે કોઈ પણ પ્રકારના વિઘ્નો અથવા અંતરાયો તેના માર્ગની અંદર આવે તો પણ તે વિઘ્નો અને અંતરાયોમાંથી પોતાની જાતને ઉગારી શકે અને ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જંપીને બેસતો નથી, પોતાની સમગ્ર સુરતાને પરમાત્માની અંદર લગાડી શકે છે. વિવેક અને વૈરાગ્યના પરિણામ સ્વરૂપે મનની જે વૃત્તિ વિષયવતી બનીને દુનિયાના વિષયો તરફ પ્રવાહિત થતી હોય એ વિષયોની અસારતાને સુચારૂ રૂપે સમજ્યા પછીથી આદર્શ સાધક પોતાના મનની સમગ્ર વૃત્તિઓને પરમાત્મા તરફ વાળે છે અને વાળીને પછીથી આગળ વધે છે. આ રીતે રામાયણની અંદર ગર્ભિત સંદેશો સુરસાના અને હનુમાનના પાત્ર દ્વારા રજૂ કરવામાં આવેલો છે. તો હનુમાનજી નાનું સ્વરૂપ ધારણ કરી શકતા, યોગી નાનું સ્વરૂપ ધારણ કરે, જે સિદ્ધિ અથવા શક્તિના પ્રતાપથી તે સિદ્ધિ અથવા શક્તિને અણીમા નામની સિદ્ધિ કહેવામાં આવે છે. લઘીમા નામની સિદ્ધિ, અણીમા પછી ગરીમા નામની સિદ્ધિ છે, જેમાં સાધક યોગી પોતાની જાતને મોટામાં મોટી, જેવી રીતે સુરસાએ પોતાની જાતને મોટામાં મોટી બનાવી, કારણ કે આ જે સુરતા છે, વિષય વાસના છે, એ વિશાળ બની જાય છે, એટલી બધી વિશાળ બને કે માનવને સમજ પણ ન પડે, પોતાના પૂરની અંદર તાણી જાય, પોતાના પ્રભાવથી પ્રભાવિત કરી શકે છે. તો તે ગરિમાનું સ્વરૂપ, ગરિમાની સિદ્ધિ છે. પછી તે લઘીમા છે, જે દ્વારા સાધક લઘુ બની શકે, હલકો થઈ શકે, ફૂલ જેવો થઈ શકે, તેનું વજન જાણે કાંઈ જ ન હોય શરીરનું તેવું લાગે, અને એનાથી ઉલટું મહીમા એટલે ભારેમાં ભારે પણ બની શકે સાધક. અણીમાં, લઘીમાં, ગરીમાં, મહીમાં, પ્રાપ્તિ, પ્રાપ્તવ્ય, ઈશિત્વ, વશિત્વ. પ્રાપ્તિ, મનની અંદર જે પણ મનોરથ પેદા થાય તે મનોરથની સિદ્ધિ સહેલાઈથી થઈ જાય, જે વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તે વસ્તુની પ્રાપ્તિ સહેલાઈથી સહજ રીતે થઈ જાય, આ પ્રાપ્તિ નામની સિદ્ધિ છે. અને પ્રાપ્તિની સાથે સાથે પછીથી પ્રાકામ્ય કામનાઓની પૂર્તિ થઈ જવી, કામના પ્રમાણે સ્વરૂપ ધારણ કરી લેવું, આ પ્રાકામ્ય નામની સિદ્ધિ. ઈશિત્વ નામની સિદ્ધિ સર્વ પદાર્થો ઉપર, મનુષ્યો પર પણ અને મનુષ્ય સિવાયના જે પશુ પ્રાણીઓ છે તેમના ઉપર પણ સંયમ, કાબુ પ્રસ્થાપિત કરી દેવો, એમને વશ કરી દેવા, આ વશિત્વ નામની સિદ્ધિ. અને ઈશિત્વ એટલે એમના પર શાસન કરતા શીખવું, પોતાની ઈચ્છા પ્રમાણે તેમને ચલાવવા, પોતાના સંકલ્પ પ્રમાણે તેમના જીવનની ગતિવિધિને ચાલુ કરી દેવી. આઠ પ્રકારની સિદ્ધિઓ છે, કળીકાળની અંદર આઠ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થવાનું બહુ અઘરું છે, એક પ્રકારની સિદ્ધિ પણ પ્રાપ્ત થવાની બહુ અઘરી છે, કારણ કે સિદ્ધિઓને માટે જે સાધનાત્મક પુરુષાર્થ કરવો પડે, એ સાધનાત્મક પુરુષાર્થ કરવાની ધીરજ એટલી શક્તિ બધા સાધકોની અંદર હોતી નથી. કળીકાળની અંદર તો નાની સરખી શક્તિઓ કેટલીક વાર પ્રાપ્ત થઈ જાય છે ભક્તોને, યોગીઓને, તપસ્વીઓને, બીજાના મનની વાતને જાણવાની શક્તિ, બેઠે બેઠે દૂરના જે પદાર્થો હોય તેમને જોવાની શક્તિ, અથવા દૂર જે ઘટનાઓ બનતી હોય તેમને જાણવાની શક્તિ, આવી નાની નાની વસ્તુઓ સિદ્ધિઓ કેટલીક વાર સાધકને પ્રાપ્ત થાય અને એ સિદ્ધિઓ અથવા શક્તિઓને પામવાને માટે જ કેટલીક વાર સાધકો યોગ માર્ગનો આધાર લેતા દેખાય છે. આ પણ એક ધ્યેય બની જાય છે સાધકોનું કે આપણે યોગની સાધના કરી શક્તિની પ્રાપ્તિ સિદ્ધિની પ્રાપ્તિ કરવી. અમે જયારે ઇંગ્લેન્ડ ને અમેરિકાનો પ્રવાસ કરતા હતા અને ઇંગ્લેન્ડ ને અમેરિકાના પ્રવાસ દરમિયાન ત્યાંના યોગ કેન્દ્રોમાં જયારે અમારા પ્રવચનો ગોઠવવામાં આવતા હતા અને અમે પ્રવચનો કરવા માટે અથવા વાર્તાલાપો આપવા માટે જતા હતા ત્યારે અમે ત્યાં હંમેશા પ્રશ્ન પૂછતા હતા કે તમે બધા ભેગા થયા છો, યોગ વિદ્યામાં આટલો રસ રાખો છો અથવા આટલી રૂચિ ધરાવો છો, તો શા માટે ધરાવો છો? શું લક્ષ્ય છે? આ યોગ વિદ્યા દ્વારા તમારે શું પ્રાપ્ત કરવું છે? તો અમે જોતા કે યુવકો અને યુવતીઓ તે દેશની યોગના કેન્દ્રોમાં આવતી, આસનો પ્રાણાયામો એનો અભ્યાસ કરતી, ધ્યાન પણ કેટલીક યુવતીઓ કેટલાક યુવકો શીખતા હતા. પણ મોટાભાગના યુવકોને યુવતીઓ અમને એમ જ કે શરીરના સૌષ્ઠવને માટે અમે યોગાભ્યાસ કરીએ છીએ. કેટલાક અમને એમ પણ કે શરીરનું સૌંદર્ય ટકી રહે, શરીરનું યૌવન સચવાઈ રહે, વૃદ્ધાવસ્થા સહેલાઈથી આવે નહીં, એટલા માટે અમે યોગાભ્યાસ કરવા માટે પ્રેરાયા છીએ. કેટલાક એમ પણ કહેતા કે વ્યાધિઓ થાય, વ્યાધિમાંથી મુક્તિ મળે, રોગ થાય જ નહીં, જીવનની અંદર નિરોગ અવસ્થાની પ્રાપ્તિ થાય, આરોગ્યને માટે અમે આ યોગાભ્યાસ કરીએ છીએ. તો કેટલાક એમ પણ કહેતા કે અમારા જે કાર્યો છે, અમારી જે રોજબરોજની પ્રવૃત્તિઓ, અમારા જે વ્યવસાયો છે, તે વ્યવસાયો વધારે સારી રીતે, વધારે અસરકારક રીતે, વધારે ક્ષમતાપૂર્વક અમે કરી શકીએ એને માટે અમે આ યોગાભ્યાસનો આધાર લઈએ છીએ. આજે જે ધ્યાનની પદ્ધતિ પશ્ચિમના દેશોમાં ફેલાયેલી છે ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશનને નામે, એનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ અથવા એના રિપોર્ટ વાંચીએ છીએ ત્યારે આ જ વસ્તુ એમાં આવ્યા કરે છે. ત્યાંની પ્રજા આ જ વસ્તુથી આકર્ષાય છે, આ મેડિટેશન ધ્યાનની પદ્ધતિ તરફ, કે તે દ્વારા આપણામાં વધારે શક્તિ આવે છે, ચિંતન શક્તિ આવે છે, કાર્ય કરવાની શક્તિ આવે છે. અને આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ તો ઓફિસના કાર્યને વધારે સારી રીતે કરી શકીએ, દુકાનમાં કામ કરતા હોઈએ તો તે કામને વધારે અસરકારક રીતે કરી શકીએ, અથવા તો અધ્યાપક તરીકે કોઈ એકેડેમિક એજ્યુકેશનની સ્કૂલમાં કામ કરતા હોઈએ તો ત્યાં પણ વધારે સારી રીતે કામ કરી શકીએ. એટલે કાર્ય કરવાની ક્ષમતા આવે, મન થોડુંક શાંત બને, ઇરિટેશન જે મનની અંદર થાય છે, ઉત્તેજનાઓ આવેગો, તે થોડાક શાંત બની જાય, થોડુંક સહન કરવાનું બળ પ્રાપ્ત થાય, થોડીક ધીરજ પ્રાપ્ત થાય, થોડીક હિંમત પ્રાપ્ત થાય, ભંગાઈ ન જવાય. પશ્ચિમમાં માણસો જલ્દી ભંગાઈ જાય, જેને અંગ્રેજીમાં નર્વસ બ્રેકડાઉન કહેવામાં આવે છે. જ્ઞાનતંતુઓનું શિથિલીકરણ, જ્ઞાનતંતુઓનું ભંગાઈ જવું, ભગ્ન હૃદય બની જવું, આવા પ્રસંગો, આવા કિસ્સાઓ જેમ આપણા દેશમાં બને છે એમ પશ્ચિમના ભોગપ્રધાન દેશોમાં પણ બને છે. ત્યાં આગળ માણસોને કોઈ પ્રસંગ એવો બને, આઘાત લાગી જાય છે, કોઈ નુકસાનીનો પ્રસંગ આવી જાય તો ચિત્ત તંત્ર પર અસર થઈ જાય છે અને તેમના જ્ઞાન તંતુઓ શિથિલ બની જાય. પછી એ ધક્કાઓને સહન કરી શકતા નથી તો કેટલીક વાર હૃદય બંધ પડી જાય છે, કેટલીક વાર બીજા દર્દો થઈ જાય છે, ત્યાં સુધી કે માનવ પાગલ પણ બની જાય છે, ગાંડો પણ થઈ જાય છે, બકવાદ કરવા માંડી જાય છે. ચિત્તની જે સમતુલા હોય એ ચિત્તની સમતુલાને કાયમને માટે ખોઈ બેસે છે. આવું બને છે તો આ ધ્યાનથી ચિત્તનું સંતુલન ચાલુ રહે છે. આ ધ્યાનથી જીવનમાં જે ધક્કાઓ આવે એ ધક્કાઓને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. એટલા માટે પશ્ચિમના મોટાભાગના માનવો આજે આ ધ્યાનની અંદર રસ લેતા થયા અને રિપોર્ટ પણ એ રીતના જ આવે છે. વૈજ્ઞાનિકો અથવા ડોક્ટરો જયારે એનાલિસિસ કરે છે આ ધ્યાન વિશે અને જે ધ્યાન કરવા બેસે છે તેમના મન અને શરીરને બરાબર તપાસે છે, ચકાસે છે સાયન્ટિફિક એપેરેટસની મદદથી, તો એ પણ રિપોર્ટ બહાર પાડે છે કે સામાન્ય મનુષ્યોને ઉત્તેજનાઓ થાય છે એના કરતા જે ધ્યાન કરનારા માણસો છે તેમને ઉત્તેજનાઓ ઘણી મોડી થાય છે. સામાન્ય મનુષ્યોને જે જ્ઞાનતંતુઓની અસરો વિઘાતક અસરો સહેલાઈથી થાય છે તેના કરતા જે ધ્યાન કરનારા સાધકો છે તેમના પર આ જ્ઞાનતંતુઓની વિઘાતક અસરો એટલી જલ્દી થતી નથી, એમનામાં સહન કરવાની શક્તિ પેદા થાય છે. તો ઘણા સાધકો અમને કહેતા કે અમે એટલા માટે ધ્યાન કરીએ છીએ, એટલા માટે યોગાભ્યાસ કરીએ છીએ. તો અમને બહુ નવાઈ લાગે. ઘણા સાધકો જેવી રીતે આ રીતે ત્યાં આગળ ધ્યાન કરતા, એવી રીતે ઘણા સાધકો આપણે ત્યાં પણ આવી રીતે ધ્યાન કરતા દેખાય છે. આવી રીતે મંત્ર જપ અથવા તો તંત્રનો આધાર લેતા દેખાય છે. તાંત્રિકો પણ એવા છે જે કહે છે કે તમે અમારી મદદ લો તો ખુરશી તો સલામત જ છે તમારી, એ વાતનો અમે તમને વિશ્વાસ આપી દઈએ. આખું રાજ તમારું જ થઈ જવાનું, કુટુંબનું જ રાજ, કુટુંબમાં એક વ્યક્તિનું જ રાજ. એક વ્યક્તિ જાય તો બીજી વ્યક્તિ એની જગ્યાએ, જેમ પહેલા રાજા પછી રાજાનો દીકરો અને દીકરા પછી તેનો દીકરો, આ રીતે વંશપરાગત શાસન ચાલતું હતું. વલ્લભભાઈએ ઘણી મહેનત કરી 562 રજવાડાઓને પોતાની યુક્તિ પ્રયુક્તિ દ્વારા સમજાવીને, દેશપ્રેમથી પ્રેરિત કરીને ભારતને અભિન્ન કરવાને માટે, અખંડ કરવાને માટે પ્રયત્ન કર્યો. રાજાશાહીની જડોને ધીરે ધીરે દૂર કરી. ઘણાને એમ લાગે છે તાંત્રિકોને કે અમારો આધાર લો તમે, તમને વળી પાછા રાજા આખા દેશના એક પ્રકારના બનાવીએ અને તમારું ઘર જ પછી રાજા થઈ ગયું. બીજા કયા રાજાને શોધવા જવાના છે આપણે? આની પછી આ, નાની પછી આ, આ બધું ચાલ્યા જ કરે. એટલે તાંત્રિકોની મોહજાળમાં ઘણા માણસો અત્યારે પડે છે. તાંત્રિકો અને માંત્રિકો અને યજ્ઞ કરનારાઓ ઘણા માણસોને આશ્વાસન આપે કે તમને ઘણો મોટો વ્યાધિ છે ને, તેમાંથી મુક્ત કરવાને માટે ચાલો આવી જાઓ ને મારી પાસે, અમે મંત્રના અનુષ્ઠાનો કરીશું, પુરસ્ચરણો કરીશું, યજ્ઞાદિ કરીશું, તમારી દીનતા દૂર થઈ જશે, પ્રમોશન નહીં મળતું હોય તો મળશે, વ્યાધિ તમારો નહીં મળતો હોય તમે કોશિશ કરીશું એટલે વ્યાધિ મળશે. અને આ રીતે જે માણસોને ખરેખર વ્યાધિ મુક્ત થવાની ઈચ્છા છે અથવા એક રીતે કહીએ તો ગરજ છે, એવા માણસ માનવો આમનું શરણ પણ લે છે. અને એ રીતે બહુ જ મોટા પાયા પર બિઝનેસ ચાલે છે, ટપાલો દ્વારા પણ ચાલે છે. ઇંગ્લેન્ડમાં મેં જોયું કે ટપાલો દ્વારા આ બિઝનેસ બહુ જ મોટા પાયા પર ચાલે છે. એવા યોગી છે કે જેને તમે ટપાલ જ લખો અથવા ટેલિફોનથી જ જણાવો કે અમારે આ મુસીબત છે, એટલે તરત જ એ તમને કે હું મોકલું છું તાવીજ, તમને તમે બદલામાં આટલા પાઉન્ડ મોકલી આપો અત્યારથી, અને તાવીજ મોકલવામાં આવે, પાઉન્ડ આવી જાય. આ રીતે જ એમનું જીવન ચાલે છે. એમાંથી મકાનો બંધાઈ ગયા છે, ખૂબ પૈસા થઈ ગયા છે. 50 માણસોને તાવીજ મોકલે, 5 સારું થાય, એ પત્ર લખે, એટલે એડવર્ટાઇઝમેન્ટમાં પાછા પત્રો કામ લાગે. એ રીતે પાછું ચાલતું જાય, બીજા 100 માણસો પાછા. દુનિયામાં દુઃખ ને ગરીબી ને વ્યાધિ તો રહેવાની જ છે, અને માણસોને આશ્રય લેવાની, મદદ લેવાની ઈચ્છા પણ થાય, અને એ રીતે આ બધું ચાલ્યા કરે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહેવા માંગે છે આત્મસંયમ યોગમાં, કે જે આત્મસંયમ યોગનો ઉપદેશ હું આપી રહ્યો છું તે આત્મસંયમ યોગનું પ્રાપ્તવ્ય, ડેસ્ટિનેશન, લક્ષ્ય, ધ્યેય શરીરનું સૌંદર્ય નથી, યૌવન નથી, દીર્ઘકાળ સુધી આ પૃથ્વી પર રહેવું તે પણ નથી, અધિકાર પ્રાપ્ત કરવો ને અખંડ રાખવો, સત્તાને કાયમને માટે બનાવવામાં મદદરૂપ થવું તે પણ નથી, પોતાના કર્તવ્યોને સુચારુ રૂપે કરવાની શક્તિથી સંપન્ન બનવું તે પણ આ યોગનું લક્ષ્ય નથી. એ તો બધા વચ્ચગાળાના લક્ષ્યાંકો છે, વચ્ચે વચ્ચે આ બધી વસ્તુઓ આપોઆપ આવવાની છે. આપણે ફૂલના બગીચા તરફ જવાના, એટલે ફૂલના બગીચામાં પ્રવેશ કરીએ તે વખતે અથવા પ્રવેશ કરતા પહેલા ફૂલના બગીચાના જે ફોરમથી ભરેલ ફૂલો છે તેમના ફોરમની પ્રાપ્તિ આપણને આપોઆપ થવાની, ઈચ્છા કરીએ તો પણ થવાની, ઈચ્છા ના કરીએ તો પણ થવાની. પણ ફોરમની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય નથી. ફોરમ જેની અંદર રહે છે તે ફૂલની પ્રાપ્તિ અથવા એ ફૂલનું દર્શન કરવું, અવલોકન કરવું, એ આપણું લક્ષ્ય છે. અને આ લક્ષ્યથી પ્રેરાઈને આપણે ફૂલોના બગીચામાં જઈએ છીએ. સરિતા તરફ આપણે જવાના, એટલે સરિતાની શીતલ લહેરીઓનો અનુભવ આપણને દૂર હોઈશું ત્યારથી જ થવાનો. પરંતુ સરિતાની શીતલ લહેરીઓની અનુભૂતિ એ સરિતા પાસે જવાનું આપણું પ્રયોજન નથી, એ તો સ્વાભાવિક વસ્તુ થશે. આપણું પ્રયોજન તો સરિતાનું દર્શન કરવાનું, અને જો આપણી ઈચ્છા હોય તો એથી આગળ વધીને સરિતાના સલીલનું આચમન કરવાનું, અને એનાથી પણ આગળ વધીને જો આપણી તૈયારી હોય તો સરિતાના પવિત્ર સલીલમાં સ્નાન કરવાનું, એનાથી પણ આગળ વધીને જો આપણી ઈચ્છા હોય તો ગંગા યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને તેમના પવિત્ર પાણીને ઘેર લાવવાનું કોઈ પાત્રમાં ભરીને. આ લક્ષ્યથી પ્રેરાઈને આપણે આ નદીઓની પાસે જઈએ છીએ. લક્ષ્યનું વિસ્મરણ ન થવું જોઈએ. ભગવાન કહે છે કે યોગનું લક્ષ્ય, ભક્તિનું લક્ષ્ય, જ્ઞાનનું લક્ષ્ય, જ્ઞાનને નામે, ભક્તિને નામે, ધ્યાનને નામે, યોગને નામે જે પણ સાધનાનો આધાર લેવાય છે અને લેવાવો જોઈએ તેનું શું લક્ષ્ય છે? ભગવાન એક જ શબ્દ માંગે છે, યોગી યુંજીત સતતમ આત્માનમ. અનાત્મ પદાર્થોમાં માનવનું જે મન રમી રહ્યું છે, આત્મા સિવાયની જે પદવસ્તુઓની ચાહના આજે માનવને છે તેના દુઃખનું કારણ છે. આપણા શાસ્ત્રો આ પ્રમાણે આપણને કહે છે, આપણા સ્વાનુભવ સંપન્ન સંતો પણ આ રીતે કહે છે, મુક્તિમિચ્છતિ ચેત તાત વિષયાન વિષવત્યજ. આદ્ય શંકરાચાર્ય મહારાજ કહે છે, જો મુક્તિની ઈચ્છા હોય અશાંતિમાંથી, જો મુક્તિની ઈચ્છા હોય દુઃખમાંથી, જો મુક્તિની ઈચ્છા હોય અવિદ્યામાંથી, જો મુક્તિની ઈચ્છા હોય ક્લેશમાંથી, પરવશતામાંથી, તો સૌથી પ્રથમ તો આ વિષયોની જે મોહિની છે, શરીર સુખની જે લાલસા છે, અથવા દુન્યવી પદાર્થોની જે કૃતૃષ્ણા છે, એને વિષવત્યજ, વિષની પેઠે તેનો ત્યાગ કરતા શીખો. અને પિયુષવત્તો સદયા ક્ષમાર્જવમ પ્રશાંતિમ દાંતિમ ભજનિત્યમાદરાત. આદ્ય શંકરાચાર્ય મહારાજ લખે છે કે અમૃતની પેઠે શાંતિનું, અમૃતની પેઠે સહન શક્તિનું, મનના સંયમનું, પ્રશાંતિનું પાલન કરતા શીખો તો તમને શાંતિ આપોઆપ પ્રાપ્ત થશે. શાંતિનો એ પ્રાપ્ત કરવાનો રાજમાર્ગ આ જ છે. ભગવાન પણ એમ કે છે ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કે જે અનાત્મ પદાર્થો છે તે અનાત્મ પદાર્થોનું સેવન માનવને છેવટે અશાંત બનાવે છે. એ પદાર્થો પ્રાપ્ત થાય તો પણ અશાંત બનાવે, પદાર્થો પ્રાપ્ત ન થાય તો પણ અશાંત બનાવે. આ પદાર્થોને પામવાની ભૂખ કદી પણ મટતી નથી. સિકંદરે સમસ્ત સંસાર પર આધિપત્ય પ્રસ્થાપવાનું સ્વપ્ન સેવ્યું. ભારત વર્ષમાં પણ તે આવ્યું, દુનિયાના બીજા દેશોના ઉપર પણ શાસન કરવાના સ્વપ્નને સેવીને એણે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવી, છતાં પણ જયારે છેવટનો સમય એનો આવ્યો તો એની આંખમાં આંસુ આવી ગયા. એણે કહ્યું કે હવે આ જે પ્રદેશો મેં જીત્યા એમાંથી એકાદ ટુકડો પણ મારી સાથે રહેવાનો છે કે કેમ? આટલી બધી સંપત્તિ મેં જે ભેગી કરી, આખા જીવનનો ઉપયોગ મેં અનાત્મ પદાર્થોને પામવા માટે જ કર્યો છે, તો તેમાંથી કંઈ સાથે આવવાનું ખરું કે કેમ? આગળના ખર્ચ માટે કંઈ ઉપયોગી થાય એવી એકાદ સુવર્ણ મુદ્રા, એવું એકાદ મોતી, એવું એકાદ માણેક, એવા કોઈ પણ વસ્તુ મારી સાથે આવશે ખરી? એકાદ નોકર પણ મારી સાથે આવશે? મારી આટલી બધી સ્ત્રીઓ છે તેમાંથી એકાદ સ્ત્રી પણ મારો સથવારો કરશે ખરી? કઈ પણ કોઈ પણ આવી શકે? તો પછીથી એના મંત્રીઓએ કહ્યું, મંત્રીઓ ડાયા હતા, એમણે કહ્યું કે કશું જ સાથે આવતું નથી. આ યાત્રા, આ મુસાફરી એવી છે જેમાં માનવે એકલાએ જ જવું પડે, એની બદલીમાં પણ કોઈ જઈ ન શકે. આ ક્રિકેટની રમત હોય તો એની બદલીમાં કોઈ જઈ શકે, સબસ્ટિટ્યુટ રાખવામાં આવે. 11 ખેલાડીઓની ટીમ, 12મો 13મો 14મો 3-4 સબસ્ટિટ્યુટ રિઝર્વમાં રાખવામાં આવે. એકાદ ખેલાડીને ઇજા થાય તો પેલા રિઝર્વમાં જે હોય, સબસ્ટિટ્યુટમાં જે હોય તે જાય ફિલ્ડિંગ કરવાને માટે મેદાનમાં જઈને ઉભા રહે. બની શકે છે આ પ્રમાણે. પણ આ કાળને ત્યાં એની કંકોત્રી આવે ને જવાનો સમય આવે ત્યારે તો સબસ્ટિટ્યુટ પણ કામ લાગતા નથી, રિઝર્વ પણ કામ લાગતા નથી. અને ધારો કે આપણે ભગવાનને ભલામણ કરીએ કે તમે આ રિઝર્વ ને સબસ્ટિટ્યુટ ક્રિકેટની રમતમાં ચાલે છે તેમ આ મરણની રમતમાં પણ રાખો ને. એટલે માણસ 2-4 નામ પોતાના પસંદ કરી રાખે અને પોતાને ન જવું હોય વખત આવે ત્યારે તો એની બદલીમાં 2-4 માંથી કોઈ એકાદ જાય. તો બહુ મુશ્કેલ છે. સબસ્ટિટ્યુટ તરીકે કોઈ જવા તૈયાર નહીં, જેને જવાનું છે તે જ જશે. બીજા જવા તૈયાર નહીં થાય, બહુ જ મુશ્કેલ છે. કહેશે ખરા કે મને ઘણો પ્રેમ છે, હું બહુ જ ચાહું છું, તમારા વગર મારાથી રહી ન શકાય, જીવી ન શકાય. પણ ખરેખર જયારે ટાઈમ આવે ને આપણે કહીએ કે અમારી બટલીમાં જઈ શકશો, જવા એવું છે, હવે કાયદો બદલાયો, નવો વટહુકમ બ્રહ્માએ પૂરો પાડ્યો, તો પછી એ જવા તૈયાર. એ કે ના, હું શું કામ જો, મારે તો ઘણા કામો હજુ કરવાના બાકી, અને કોઈ પણ કામ કરવાનું બાકી ના હોય તો પણ હું શું કામ જાઉં, તમારે જ તો જવાનું. આ મરણનું જે આખું એ તંત્ર છે, એ મરણનું તંત્ર એવું છે જેમાં એકલા જ સફર માણસે કરવી પડે છે, એના સંસ્કારો સાથે, એની વાસનાઓ સાથે, એના કર્મો સાથે. આ માણસ એકલો જ ચાલતો જાય છે, અને જન્મે છે ત્યારે પણ આ માણસ એકલો જ જન્મે, કશું જ એની સાથે આવી શકતું નથી, એકલાએ જ સફર કરવી પડે છે. આમ આપણે એકલાએ સફર કરવી પડે છે એમ કહીએ છીએ, પરંતુ કર્મ સંસ્કારો એનું સૂક્ષ્મ શરીર આખું સાથે ચાલે જ છે. એ વખતે કાંઈ એકલો તો હોતો નથી, પણ બહારથી જોતા એકલો છે એવું આપણને લાગ્યા કરે છે. સિકંદરને કહ્યું કે તમારે તો એકલા જ જવું પડશે. તેની આંખમાંથી આંસુ આવવા લાગ્યા. કયો તો પછી મેં આ બધો પુરુષાર્થ છે ને માટે, એવી વસ્તુઓને માટે આખી જિંદગી સુધી મેં પુરુષાર્થ કર્યો કે જે વસ્તુઓમાંથી કશું મારો સાથ કરવાનું જ નથી. તો પછી જે વસ્તુ મારી સાથે ચાલવાની હતી એને માટે જો પુરુષાર્થ મેં કર્યો હોય, થોડોક સત્સંગ કર્યો હોય, થોડુંક ધ્યાન ધર્યું હોય, થોડાક જપ કર્યા હોય, થોડોક સ્વાધ્યાય કર્યો હોય, થોડીક શાંતિને માટેના મેં પ્રયત્નો સેવ્યા હોત, થોડીક આકર્ષણ વૃત્તિ રસવૃત્તિ જે અનાત્મ પદાર્થોની હતી એને ઓગાળવાને માટે હું કટિબદ્ધ બન્યો હોત, તો અત્યારે જે દુઃખના આંસુ આંખમાંથી આવે છે તે ના આવ્યા, હું શાંતિથી ચાલ્યો જાઉં, પ્રસન્નતાથી ચાલ્યો જાઉં. જેવી રીતે પોતાના ઘરમાં કોઈ જતું હોય, સાંજનો વખત થાય ને પંખીઓ વનનો વિહાર પૂરો કરીને પોતાના માળા તરફ જેવી રીતે ચાલતા હોય, સરિતાઓ જેવી રીતે સાગરની દિશામાં અભિસરણ કરતી હોય, એમને કોઈ પણ પ્રકારનો વિષાદ ન હોય, કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હોય, એ પ્રકારે માનવ શાંતિથી ચાલત. જો આખા જીવનમાં એણે સાધના કરી હોત શાંતિથી ચાલવાની, તો અંતકાળનો જયારે સમય આવત ત્યારે એને દુઃખ થાત નહીં, અંતકાળનો જયારે સમય આવત ત્યારે એને વસવસો થાત નહીં, શાંતિથી ચાલી જાય. અમે જોતા હતા કે માતાજીનું શરીર જયારે શાંત ભાવનગરમાં થવાનું હતું ત્યારે 5 દિવસ પહેલા એમણે કહ્યું કે આ ડાક્ટરોને બંધ કરી દો, ડાક્ટરોને બંધ કરી દો, હવે દવા આપવાનું મને બંધ કરી દો. મેં કહ્યું કેમ, તો કે આપણે 5મે દિવસે તો ચાલવાનું છે, યાત્રાએ ઉપડવાનું, મોટા પ્રવાસે જવાનું, આપણે અહીંયા રહેવાનું નથી, 5મે દિવસે ચાલશું, માટે આ ડાક્ટરો હવે આવે છે તે મને ગમતું નથી, એમનું કોઈ કામ સફળ હવે થવાનું જ નથી, શા માટે ડાક્ટરોને હવે બોલાવો છો. મેં કહ્યું બરાબર છે, 5મે દિવસે જવાનું, હું પણ જાણું છું કે કાયમ માટે રહેવાનું નથી, પણ મનુષ્ય તરીકે આપણું શું કર્તવ્ય, જવાનું છે જવાનું છે, જાણ્યા છતાં પણ જ્યાં સુધી ગયા નથી ત્યાં સુધી આપણે ઇલાજ તો કરવાનો જ છે, ઉપાય તો કરવાનો, દર્દનો ઉપાય તો કરવાનો. માનવતા આપણને એમ કે છે જવાનું છે જવાનું છે, જાણ્યા પછી દર્દ હોય તો એને જોઈને બેસી રહેવું એમાં માનવતા નથી, દર્દ વધતું ચાલતું હોય તો વધવા દેવું એમાં માનવતા નથી. જવાનું છે જાણ્યા પછી પણ દર્દને જો ઘટાડી શકાતું હોય, એને માટે પ્રયત્નો કરી શકાતા હોય તો આપણે કરવા જોઈએ. એટલે ડાક્ટરો ભલે ને આવતા, આપણને શું વાંધો, એમની રીતે પ્રયત્ન કરશે, આપણે આપણી રીતે પ્રયત્ન કરીશું, પ્રયત્ન છેવટની ઘડી સુધી આપણે કરીશું, અને પછી જવાનું નિશ્ચિત છે, અવશ્યમ ભાવી છે, તો કાંઈ વાંધો નથી. તો ડાક્ટરો આવતા હતા પણ એમનું મન ડાક્ટરોમાંથી પણ પાછું ઓછી ગયું હતું, કે બસ મને શાંતિથી હવે સૂઈ જ રહેવા, શાંતિથી હું પ્રભુનું નામ જ લીધા કરું મનમાં, મને કોઈ લાલસા આવે રહી, કોઈ વાસના આવે મને સતાવતી નથી, મારું ધ્યાન ક્યાંય હવે છે જ નહીં, દવામાંય નથી કશાયમાં નથી. પછી દવા આપણે આપીએ તો લઈ લે ખરા, પણ કે પ્રમાણે કે દવામાં પણ મારું ધ્યાન નથી, ડાક્ટરોમાં પણ મારું ધ્યાન નથી, કશાયમાં નથી, હવે મને નિશ્ચિંતા છે, નિશ્ચિંતા, જવાનું છે તો નિશ્ચિંતાથી છે તો શાંતિથી વિદાય લઈશું, જવાનું તો નિશ્ચિત છે તો શાંતિથી વિદાય લઈશું. આ પ્રકારની નિશ્ચિંતતા, નિર્ભયતા, એક પ્રકારની તસલ્લી જેને આપણે કહીએ, નિરાત કહીએ, નિરાત આવવાનું કાંઈ સહેલું નથી, બહુ અઘરું કામ છે. જેણે આખાય જીવનને સારી રીતે પસાર કર્યું હોય, આખાય જીવનને નિર્મળતાથી વ્યતીત કર્યું હોય, એવો જે જીવ હોય એનો જે અંતકાળ આવે ત્યારે અંતકાળે એ જીવનું મન પરમાત્મા પરાયણ જ બની જાય. એને કોઈ પણ જાતનું દુઃખ સતાવે નહીં, કોઈ પણ પ્રકારનો ક્લેશ સતાવે નહીં, કશું જ નહીં. આમ બહારથી જોતા ઘણું દુઃખ, કારણ કે પાણી પણ પીવાતું નહોતું માતાજીથી, તો છેવટના દિવસોમાં પાણી પણ પીવાતું નહોતું. પાણી ન પીવાય તો કેવી રીતે ચાલે? એ પાણી માગે પાંચ પાંચ મિનિટે, ચાર ચાર મિનિટે, ત્રણ ત્રણ મિનિટે માગે. એટલે મારે ને સર્વેશ્વરી માને ખડે પગે હાજર રહેવું પડે રાતે ને દિવસે, કારણ કે પાણી માગે આપી જ દેવું પડે, તૈયાર રાખવું પડે. ચમચીથી પાણી મોઢામાં નાખીએ પણ પાણી પીવાય નહીં, તરત જ એ પાછો ઇશારો કરે. એટલે અમે બીજું પાત્ર તૈયાર રાખ્યું હોય તેમના મોઢા આગળ ધરીએ, એટલે સુતા સુતા એક ઓગળો કરી નાખે, પાણીને મોઢામાં ફેરવીને. મોઢું સુકાતું હોય એટલે પાણીની ઈચ્છા થાય, તરત પાણી બહાર કાઢી મૂકે, એ પાત્ર અમે ઢોળી દઈએ. પછીથી બે ત્રણ મિનિટ, ચાર પાંચ મિનિટ થાય, વળી પાછો ઇશારો કરે, બોલાઈ તો શકાતું નહોતું બરાબર, પાછો ઇશારો કરે પાણીનો, એટલે તરત પાછું પાણી અમે ધરીએ, મોઢામાં નાખીએ, જરાય કંટાળ્યા વગર, થાક વગર, અને એ પાણી પાછું પોતાના મોઢામાં ફેરવીને કાઢી નાખે. એક ઘૂંટરો પણ 24 કલાકમાં એ પી શકતા નહોતા. રાત્રે પણ આ રીતે કરવું પડતું. એટલે મારે ને માને તો આખી રાત બેસી રહેવું પડે, ખુરશી પર બેસી રહેતા. રાત્રિઓ અમે સૂતા વગર પસાર કરી લગભગ 1.5 મહિના સુધી, નિરંતર બેસી જ રહીએ એમની પાસે ખુરશી પર, લાઈટ સળગતી જ હોય, કારણ કે રાત્રે પણ 5-5, 7-7 મિનિટે આ જ રીતે પાણીની માગણી કરતા. ઊંઘ એમને આવતી નહીં, બેઠા વગર છૂટકો જ નહોતો, પ્રયત્ન કરવો જ પડતો હતો એમને શાંતિ આપવાને માટે. અને પછીથી જયારે અમે જોયું કે પાણી પીવાતું નથી, દૂધ પીવાતું નથી, અનાજ તો કેટલાય દિવસોથી ખવાતું નથી, એટલે ડાક્ટરોની સલાહને માન્ય કરીને અમે એમના મોઢામાં ટ્યુબ નાખી. જીવન તો ચલાવવું જોઈએ, જવાનું તો નક્કી છે, પણ જતા પહેલા માનવ જેટલું પણ ઓછું શારીરિક કષ્ટ ભોગવી શકે તે ભોગવવાને માટે આપણે પ્રયત્ન તો કરવો જ જોઈએ, મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે. એટલે ટ્યુબ અમે નાખી હતી. છેલ્લા 4 દિવસો દરમિયાન 5 દિવસો દરમિયાન એ ટ્યુબ દ્વારા જ એમને અમે દૂધ આપતા હતા, એ ટ્યુબ દ્વારા પાણી આપતા હતા, એ ટ્યુબ દ્વારા દવાને અમારા માં વાટી નાખે અને પછીથી પાણી ભેગું અથવા દૂધ ભેગું સંમિશ્રિત કરી નાખે. દિવસમાં 4-5 વાર એ દવાઓ આપવાની હોય આવી રીતે પ્રવાહી દવાઓ ટ્યુબ દ્વારા એમને આપવામાં આવતી હતી. એમને કહેતા અમે કે તમારાથી પીવાતું નથી ને, તો આ રીતે આપવા માટે અમે આ ટ્યુબ મૂકેલી છે, તમારે માટે આ ટ્યુબ મૂકેલી છે, જેથી થોડીક શક્તિ રહે, થોડુંક પોષણ રહે. જવાનું તો નક્કી છે પણ અશાંત બનીને જવું, અશક્ત બનીને જવું, એના કરતા થોડી પણ વાઇટાલિટી જો સચવાઈ રહે તો એને માટેના આ બધા પ્રયત્નો છે. શરીરથી આવવું હતું, શરીર જોતા અશક્ત, શરીર દુર્બળ, પથારીમાં બેસાય નહીં, પથારીમાં ઉઠાય નહીં, કશું જ ન થાય, અત્યંત અશક્ત શરીર, પણ મન આત્મા એકદમ નિરોગી, એકદમ પવિત્ર, કોઈ જાતની વાસના નહીં, કોઈ જાતની કામના નહીં, કોઈ પણ જાતની લાલસા નહીં, કોઈના પ્રત્યે પ્રેમ નહીં, કોઈનું આકર્ષણ નહીં. અમને બેને જો ન જુએ તો બૂમ પાડી ઉઠે, ક્યાં ગયા, ક્યાં છે, તરત જ બોલાવે, બેસી જ રહેવું પડે એમની પાસે, ચાલે જ નહીં, બેસી જ રહેવું પડે. ને માં સર્વેશ્વરી તો પાસે બેસીને તેલ લગાડે, ઘસે, શરીરે હાથ ફેરવે, બીજું કઈ જે કામ કરવાનું હોય તે કરે, હું પણ મારી રીતે કાર્ય કરું, રાત દિવસ આ રીતે બેસી રહીએ, એ જ યજ્ઞ, એ જ તપ, એ જ ધ્યાન, એ જ સાધના, બધું એ જ મહત્વનું કાર્ય હતું એ કરવાનું. તો શરીરની દ્રષ્ટિ આવું હોવા છતાં એમનું મન સ્વસ્થ, સ્વ પરમાત્મામાં સ્થિતિ કરનારું સ્વસ્થ એમનું મન હતું, શાંત હતું, નિર્વાસનિક હતું, વિકાર રહિત હતું, કોઈ ઈચ્છા નહીં, કોઈ તૃષ્ણા નહીં, કશું જ નહીં, કોઈને કાંઈ ભલામણ કરવાની નહીં, કશું જ નહીં, કોઈને કાંઈ સુપ્રત કરવાનું નહીં, કે જ્યાં 5મે દિવસે આપણે જવાનું, ભગવાનને ઘેર જવાનું, અને બધા જીવોએ જવાનું જ છે ને, શાંતિપૂર્વક આપણે વિદાય લઈશું. ને શાંતિપૂર્વક પછીથી વિદાય પણ લીધી, અનાત્મ પદાર્થોમાંથી પોતાના મનને, પોતાની ચિત્ત વૃત્તિને જે પાછી વાળે છે એવા આત્માઓની કેવી અવસ્થા થાય છે તે જોવાનું અમને સદભાગ્ય, પ્રત્યક્ષ સદભાગ્ય માતાજીના અંતકાળ સમયે એમના જીવન દ્વારા અમને પ્રાપ્ત થયું કે આવી રીતે માનવ શાંત રહી શકે. સિકંદરની પેઠે કોઈ જાતનો તરવરાટ નહીં, તલસાટ નહીં, કોઈ જાતની અશાંતિ નહીં, કશું જ નહીં, શાંત. તો શરીર કઈ અવસ્થામાં છે તે મહત્વનું નથી, મન કઈ અવસ્થામાં છે તે મહત્વનું છે. શરીર તો શંકરાચાર્યને પણ ભગંદર થયું હતું પાછળથી, રામકૃષ્ણ પરમહંસ દેવને કંઠમાળનો વ્યાધિ થયો હતો. એવા મોટા મોટા માનવો હતા, મોટા મોટા યોગીઓ હતા, રમણ મહર્ષિ જેવા, એમને પણ 5 વાર શરીર પર ગાંઠ નીકળી હતી, 5 વાર ઓપરેશનો કરાવવા પડ્યા હતા. પણ એમનું મન કેવું હતું? મન હંમેશા પ્રભુમાં હતું, મન હંમેશા ભગવાનમાં જ રહેતું હતું, મન આત્મામાં રહેતું હતું, અનાત્મ પદાર્થોમાં જતું નહોતું. આ એમની સાધનાનો વિજય હતો, આ એમની સાધનાની સફળતા અથવા તો સાધનાની સાર્થકતા હતી. એમણે જીવનમાં જે ડગલે ને પગલે આત્મનિરીક્ષણ કરીને પરમાત્માની સાથે અનુસંધાન સાધવાની સાધના કરી હતી, એના પરિણામ સ્વરૂપે એ પોતાના મનને સ્વસ્થ રાખી શક્યા હતા, પોતાના મનને શાંત રાખી શક્યા હતા. અને માનવના જીવનની જે ગતિ નક્કી થાય છે, મરણ પછીની ગતિ, તે શરીરની અવસ્થા પરથી નક્કી થતી નથી, પણ મનની અવસ્થા પરથી નક્કી થાય છે. મન જો સાત્વિક હોય તો સાત્વિક ગતિ થાય. ઉર્ધ્વમ ગચ્છંતિ સત્વસ્થાઃ, ગીતામાં કહ્યું કે જે સત્વસ્થાઃ સત્વગુણમાં સ્થિતિ કરનારા હોય, ઉર્ધ્વમ ગચ્છંતિ, તે આગળ ને આગળ વિકાસ કરતા કરતા ઉર્ધ્વ લોકોમાં જાય છે, ઉત્તમ લોકોમાં જાય છે. તો મન ઉપરથી ગતિનો નિર્ણય થઈ જાય છે, અને એ મનને હંમેશા અનાત્મ પદાર્થોમાંથી પાછું વાળી, અનાત્મ પદાર્થોની અસારતાને સુચારૂ રૂપે સમજી, આત્મ પદાર્થમાં પરમાત્મામાં લગાડવાની પ્રવૃત્તિ કરવી, અને પરમાત્માની અંદર અનુસંધાન સાધવું, અને જીવનની પ્રત્યેક પળે, જીવનના પ્રત્યેક સ્થળે પરમાત્મા સિવાય મનને ક્યાંય પણ જવા ન દેવું, આવી જે અવસ્થા છે તે અવસ્થાની પ્રાપ્તિ અથવા અનુભૂતિને માટે ભગવાન ગીતાના 6ઠા અધ્યાયમાં કહે છે કે આત્મસંયમ યોગ છે. આત્મામાં સ્થિતિ કરવા માટે પહેલા પણ સ્થિતિ કરવાની, છેવટે પણ સ્થિતિ કરવાની, આત્મામાં સ્થિતિ. શરીરની સ્થિતિ તો નજરબાગમાં પણ હોય, શરીરમાં સ્થિતિ, શરીરની સ્થિતિ તો સ્ટેજ પર પણ હોય, શરીરની સ્થિતિ તો નીચે બિછાના પર પણ હોય અથવા નીચે ધૂળ પર પણ હોય, શરીરની સ્થિતિ તો બજારમાં પણ હોય, ચાલતું હોય શરીર, ઘરમાં બેઠેલું હોય શરીર, લાંબુ થઈ ગયું હોય શરીર સૂતી વખતે, રાત્રે બાથરૂમમાં હોય શરીર, કામ કરતું હોય ઓફિસમાં, દુકાનમાં, સ્કૂલમાં, ગમે ત્યાં, શરીરની સ્થિતિ તો ગમે ત્યાં હોય, પ્રારબ્ધને અનુસરીને, કર્તવ્યને અનુસરીને. પણ મનની સ્થિતિ ક્યાં રાખવી એ આપણા હાથની વાત છે, શરીરની સ્થિતિ ક્યાં રાખવી એ આપણા હાથની વાત નથી, કોઈના હાથની વાત નથી. શરીરને કઈ વખતે ક્યાં રાખવું એ આપણા હાથની વાત નથી, ઈશ્વરના હાથની વાત છે. તમારા હાથની વાત હોય તો તમે પ્રયોગ કરી જોજો, અનુભવ થશે એટલે તમને સમજાશે કે શરીર ક્યાં રાખવું એ તમારા હાથની વાત નથી. મારે અમેરિકા જવું તો 1.5 વર્ષથી વિઝા તૈયાર, 1 વર્ષથી વિઝા તૈયાર, 1 વર્ષથી ટિકિટો આવી ગઈ છે, છતાં પણ એ મારા હાથની વાત છે કે શરીરને અમેરિકામાં મારે રાખવું કે ભારતમાં રાખવું? એ ઈશ્વરના હાથની વાત છે. એટલે વિઝાને લંબાવવા પડ્યા, ટિકિટોને પણ લંબાવવી પડી કે ભાઈ હમણાં આવી શકાય એવું નથી, હમણાં બીમારીમાંથી જાગ્યા છીએ, શરીર થોડુંક વધારે શક્તિશાળી બને, કારણ કે ત્યાં જઈને પણ પ્રવચનો જ બધે કરવા પડશે, કાંઈ મફત કોઈ આરામ કરવા માટે ત્યાં એટલે દૂર બોલાવતું નથી, એટલે એટલો બધો જ્યાં સુધી પ્રવાસ ન કરી શકીએ એવી શક્તિ ના આવે ત્યાં સુધી સાહસ કરીને જવાની આવશ્યકતા નથી. તો કોના હાથમાં બધું? ઈશ્વરની શક્તિના હાથમાં છે કે ક્યારે એ લઈ જાય છે આપણને, ક્યારે આપણા શરીરને ક્યાં રાખે છે, કઈ અવસ્થામાં રાખે છે, એ શક્તિના હાથમાં. પણ મનને કેમ રાખવું એ આપણા હાથમાં છે, એમાં ઈશ્વરને દોષ દેવાનું કોઈ કારણ નથી. આપણે અમેરિકામાં હોઈએ તો પણ આપણું મન આપણે ભગવાનમાં રાખી શકીએ, આપણે ભારતમાં હોઈએ તો પણ આપણું મન ભગવાનમાં રાખી શકીએ, અને ન રાખવું હોય તો શેતાનમાં પણ રાખી શકીએ, આસુરી સંપત્તિથી આવૃત્ત પણ બની શકીએ, દૈવી સંપત્તિથી સંપન્ન પણ થઈ શકીએ, સત્કર્મો કરી શકીએ, દુષ્કર્મો કરી શકીએ, દુર્વાસનાના દાસ બની શકીએ, સદભાવનાઓથી સંપન્ન થઈ શકીએ. આ બધું આપણા હાથમાં છે, ભગવાનની સાથે અનુસંધાન સાધવાનું આપણા હાથનું કામ છે, શરીરને ક્યાં રાખવું એ આપણા હાથનું કામ નથી. તો આપણા હાથનું કામ તો ઘણું મહત્વનું, જેના પર આપણા જીવનની શાંતિનો આધાર છે. એટલે ભગવાન કહે છે કે યોગીએ, સાધકે જ્યાં પણ એ સાધના કરતો હોય ત્યાં રહીને પોતાના મનની વૃત્તિને પરમાત્માની અંદર પરોવતા શીખવું જોઈએ. હંમેશા પ્રભુને પ્રાર્થના કરવી, પ્રભુ વંદન કરું છું, પ્રભુ મારા મનને તમારામાં રાખો, તમારો પ્રેમ આપો, તમારી કૃપાનો વરસાદ મારા ઉપર તમે કાયમને માટે વરસાવો, તમે મારામાં ભક્તિભાવ પેદા કરો, અને સંસારના જે જુદી જુદી જાતના રૂપો ને રંગો છે એમાં મારે રહેવાનું તો પડવાનું જ છે, કર્મ સંસ્કારો પ્રમાણે, કઈ મારા હાથમાં નથી તે વાત, છતાં પણ તમે એવી કૃપા કરો કે સંસારના રૂપો ને રંગો મને સંમોહિત ના કરે, આકર્ષિત ન કરે, તમને હું ભૂલી ન જાઉં એ રૂપો ને રંગોના આકર્ષણોમાં પડીને કમળની પેઠે તટસ્થ રીતે નિર્લેપ રીતે અનાસક્ત રીતે સંસારની અંદર શ્વાસ લઉં, આ બધું તમે કરી શકો એમ છો. પ્રહલાદજીએ શ્રીમદ ભાગવતમાં ભગવાનને આ પ્રકારની જ પ્રાર્થના કરી, હે પ્રભુ અનેક યોનિઓમાં મારે જવાનું બને તો પણ, એ યોનિઓમાં હું જઉં રહું ફરું તો પણ, જ્યાં પણ હું જઉં ને રહું ત્યાં રહીને ને જઈને તમારા ચારુ ચરણાર બિંદુમાં મારું મન ચોટેલું રે, તમારી ભક્તિ કાયમને માટે મારા મનમાં રે, હું તમને કદી ન ભૂલું, સંસારમાં કદી ડૂબી ન જઉં, મારા જીવનના લક્ષ્યનું વિસ્મરણ કદી ન કરું, આટલો આશીર્વાદ મને આપી દેજો. ઈશુ તે સ્વચલા ભક્તિ રચ્યુતાસ્તુ સદા ત્વયી. પ્રહલાદજી કહે છે પ્રભુને, હે પ્રભુ જે જે યોનિમાં જઉં ત્યાં ત્યાં અચ્યુત હે અચ્યુત હે અવિનાશી તમારી ભક્તિ અખંડ ભક્તિ મને હંમેશા પ્રાપ્ત થઈ જાય એવું હું તમારી પાસે માંગુ છું. આ જાતની પ્રાર્થના નિત્ય નિરંતર યોગી સાધક ભક્ત કરે છે અને પોતાનું મન ભગવાનમાં સ્થિર રહે એને માટે સાવધાન ને જાગ્રત બને. શ્રી રામ કૃષ્ણ વંદુત મોને, શ્રીરામ શ્રીરામ કૃષ્ણ વંદુત મોને, શ્રીરામ શ્રદ્ધા ભક્તિ દો દર્શન અમોને, શ્રદ્ધા શ્રીરામ કૃષ્ણ વંદુત મોને, શ્રીરામ શ્રદ્ધા ભક્તિ દો દર્શન અમોને,
અરજી કરેલી જૂની અમારી
હે, અરજી કરેલી જૂની અમારી, અરજી
કરેલી જૂની અમારી,
અરજી કરેલી
કૃપાની વરસા વરસો નિરાળી,
કૃપાની વરસા વરસો નિરાળી, શ્રીરામ
કૃષ્ણ વંદુત મોને,
શ્રીરામ કૃષ્ણ વંદુત મોને,
શ્રદ્ધા ભક્તિ દો દર્શન મોને,
શ્રદ્ધા ભક્તિ દો દર્શન અમોને,
પરમાણુ પ્રાણના પ્રેમે ભરી દો,
પરમાણુ પ્રાણના પ્રેમે ભરી દો,
પરમાણુ પ્રાણના પ્રેમે ભરી દો,
પરમાણુ પ્રાણના
ચંચળતા ચિત્તની સગળી હરી લો,
ચળતા ચિત્તની સગળી હરી લો,
શ્રીરામ કૃષ્ણ
વંદુત મોને, શ્રીરામ
શ્રદ્ધા ભક્તિ દો
દર્શન અમોને, શ્રદ્ધા ભક્તિ દો દર્શન, હે મમતા ને મારો,
મમતા ને મારો કરુણાથી તારો,
મમતા ને મારો
કરુણાથી તારો, પંથ બતાવો પ્રગતિ નો ન્યારો,
પંથ બતાવો પ્રગતિ નો ન્યારો,
શ્રી રામ કૃષ્ણ.
वंदुतमो ने
श्रद्धा भक्ति दो दर्शन आमोने
श्रद्धा भक्ति दो दर्शन आमोने वैराग्यनु दो दान कृपाळु वैराग्यनु
दो दान कृपाळु
वैराग्यनु दो तिमिर हृदयनु हरजो अमारु वंदुतमो ने श्री राम
वंदुतमो ने श्रद्धा भक्ति दो
दर्शन अमो ने श्रद्धा भक्ति
दो दर्शन अमो ने करुणा करी ने तारा हजारो
करुणा करी ने तारा हजारो करुणा करीने वारो हवे छे अमारो वारो हवे छे आव्यो अमारो श्री को हवे छे
आव्यो अमारो
वारो हवे छे आव्यो श्री राम कृष्ण वंदुतमो ने
श्रद्धा भक्ति दो
दर्शन अमो ने श्रद्धा
भक्ति दो दर्शन अमो ने श्रद्धा भक्ति दो दर्शन अमो ने
श्रद्धा भक्ति दो दर्शन अमो ने योगी युंजीत सततम आत्मानम भगवान के चा योगी नु लक्षण भक्ति योगी नु पण लक्षण ज्ञान योगी नु पण लक्षण राजयोगी नु पण लक्षण ध्यान योगी नु पण लक्षण के पोताना आत्मा एटले परमात्मा नु सतत अनुसंधान साधे परमात्मा नी साथे सतत संबंध बांधे संपर्क स्थापे एकादशी व्रत एटला माटे ज आपणे कर्युं 11 इंद्रियो शरीर ने जे 11 इंद्रियो गणाय मन साथे 11 इंद्रियो 5 ज्ञानेन्द्रियो 5 कर्मेन्द्रियो 11 मूमन तो 11 जे इंद्रियो ना 11 द्वारो ये द्वारो द्वारा मन आ संसार ना पदार्थों नो अनुभव करे विषयों नो अनुभव करे तो 11 द्वारो ने भगवान तरफ लगाड़ी देवा एकादशी व्रत भगवान तरफ द्वारो ने बंद नहीं करवाना उघाड़ा राखवाना પણ વિષયોને બદલે ભગવાનનું ચિંતન મનના દ્વારો દ્વારા કરો આંખ દ્વારા ભગવાનનું દર્શન કરવાની ટેવ પાડવી વાણી દ્વારા ભગવાનના ગુણાનુવાદ ગાવાની ટેવ પાડવી કાન દ્વારા કથા સંકીર્તન શ્રવણ કરવાની માટે તૈયાર રહેવું હૃદયની અંદર ભગવાનની સ્થાપના અથવા ધારણા કરવી મન દ્વારા ચિંતન મનન નિધિધ્યાસન અથવા ધ્યાન ભગવાનના દિવ્ય અલૌકિક સ્વરૂપનું કરવું હાથ દ્વારા ભગવાનનું સેવન અથવા તો પૂજન કરવું મહાપુરુષોનું પૂજન કરવું ચરણ દ્વારા તીર્થોની અંદર દેવ મંદિરોની અંદર દર્શન કરવાને માટે પવિત્ર સ્થાનોની અંદર જવું આ રીતે સમસ્ત ઇન્દ્રિયોને ભગવાન તરફ વાળી દેવી અને સમસ્ત ઇન્દ્રિયોને ભગવાન તરફ વાળીને ભગવાનની સન્નિધિના સ્વર્ગીય સુખનો અનુભવ કરવો આવું જે વ્રત છે તે એકાદશી વ્રત છે ઘણા કે છે ભૂખે તો કઈ આ બધું થાય ભૂખે ભજન ન હોય ગોપાલા એટલે ભારત વર્ષની અંદર એકાદશીઓના જુદા જુદા પ્રકાર રાખ્યા છે જુદા જુદા પ્રકાર વેરાયટી આ મુસલમાન ભાઈઓ છે એમાં વેરાયટી ઓછી છે આપણે ત્યાં વેરાયટી વધારે કારણ કે માણસો વધારે ને એટલે વેરાયટી વધારે રાખવી પડે છે મુસલમાન ભાઈઓને તો બસ રોજા એટલે રોજા પતી ગયો પાણી ઉપર જ બીજું કશું જ નહીં પણ આપણે તો એકાદશી એટલે એમ થાય કે સારું આવી તો કારણ કે એમાં ચેન્જને માટે અવકાશ રહે છે ચેન્જ માટે પણ આપણે કરીએ તો કઈ નુકસાન નથી રોજના ખોરાકનો ચેન્જ એમાં થાય છે એકાદશીમાં એટલે આપણે પણ નિર્જલા એકાદશીઓ રાખી છે પાણી પણ નહીં લેવાનું નિર્જલા એકાદશી એક ભાઈ મારી પાસે આવેલા, મને કે યોગેશ્વરજી આજે નિર્જલા જ કરી, તમે કોઈ તમે પાંચ પાંચ માઇલ જેટલું ચાલીને આવો પ્રવચનમાં, ને પાંચ પાંચ માઇલ ચાલીને પાછા ઘેર જાઓ, અને આજે તમે નિર્જળા એકાદશી કરી તો ભલું તમારા પગમાં પરિબળ આવ્યું ચાલવાનું. તો કે તો આવે જ ને, એમાં શું, ભગવાનની કૃપા, ભગવાનની કૃપા. હવે મારે નિર્જળા જ કરવી છે જેટલી પણ એકાદશીઓ આવે. કોઈ પંચાંગમાં કોઈ વાર નિર્જળા એકાદશી લખેલું હોય ને કોઈ વાર લખેલું ના હોય, પણ મારે તો નિર્જળા કરવી જ છે. હવે હવે મને વિશ્વાસ આવી ગયો કે નિર્જળા મારાથી થશે. તમે કોઈ ધન્યવાદ છે તમને આવું તમારું મનોબળ. તેમના ધર્મપત્ની ત્યાં ઉભા હતા, મને કે યોગેશ્વરજી નિર્જળા કરી કરી, પાણી નથી લીધું એમણે, પણ પાણી સિવાયનું બધું લીધું છે. બીજું કે નિર્જળા એકાદશીનો અર્થ આવો કરે, કારણ કે ભણેલા બહુ છે ને, ભણેલા લોકોનું કામ જ આ છે નવા નવા અર્થો કરવાના. એક જ કોન્સ્ટિટ્યુશન ભારતનું બાબા આદમના જમાનાથી જેમ બનાવ્યું હોય તેમ, આઝાદ થયા એ પહેલાનું બનાવેલું એક જ કોન્સ્ટિટ્યુશન. પણ હવે પંડિતો નવા નવા અર્થો એમાંથી કાઢે છે. એમ આ નવા નવા અર્થઘટન કરે કે નિર્જળા એકાદશી એટલે પાણી વગરની એકાદશી, એમાં દૂધ પીવાય, દહીંનો ઉપયોગ થાય, ઘી ખવાય, છાશ કઢી બધું આવી જાય. તમે કહો આવી તમે કરી તો કે આ હું તો શબ્દને વફાદાર રહ્યો છું, ભગવાન પણ મારી સામે જો સુપ્રીમ કોર્ટમાં આવે તો જીતી ન શકે. હું એમ ભગવાન નહીં કહું મેં નિર્જળા કરીશ, કેમ વળી પાણી લીધું જ નથી આજે. જયારે જયારે પાણી પીવાનું મન થયો ત્યારે ત્યારે ચા અથવા દૂધ જ મેં પીધું. તો મારી એકાદશી નિર્જળા જ છે. તમે કહો એટલે આ પાંચ છ માઇલ ચાલીને તમે આવી શકો છો, અને પાંચ છ માઇલ ચાલીને પાછા જશો, અને છતાં પણ પગનું પરિબળ એવું ને એવું જ છે, નહીં તો થોડાક ઢીલા તો થઈ જ જાઓ. પાણીએ જો ના લીધું હોય ને ખોરાકે ના ખાધો હોય ને ફરાળે ના લીધું હોય, આ સ્થિતિ થઈ. પણ નિર્જળા એટલે પાણી પણ નહીં ને બીજું પણ કઈ. આ જાતની પણ એકાદશી આપણે રાખેલી છે જેને કરવી હોય એને માટે. અને ભગવદ ભજન, અને આખો દિવસ પછીથી ખરાબ કામ નહીં કરવાનું, ખોટું નહીં બોલવાનું, બ્રહ્મચર્ય પાળવાનું, સંયમ પાળવાનો, ક્રોધ નહીં કરવાનો, કોઈનું ખરાબ નહીં તાકવાનું, નિંદા નહીં કરવાની, દ્રષ્ટિને ચોખ્ખી રાખવાની, વાણીને ચોખ્ખી રાખવાની, વ્યવહારને વિશુદ્ધ રાખવાનો. એમ નહીં કે એકાદશી આ બધું કરવાનું, બારસે પાછું સામટું વેર વાળી લેવાનું, એમ વળી હામટો ક્રોધ કરી લેવાનો, એવું નહીં. એકાદશી એ કર્યા પછી રોજ આ જાતનું અનુશાસન, શિસ્ત, જીવનની વિશુદ્ધિનું પાલન કરવાનું. એકાદશી તો પ્રયોગશાળા છે. એ પછીથી જેમનાથી પાણી વગરની એકાદશી ન થાય એમને માટે આપણે કહ્યું કે કાંઈ વાંધો નહીં, પાણી પીજો. લોકો કે છે ચા પીએ, ચાય પીજો, કાંઈ વાંધો નહીં, દૂધ પીજો, છાશ પીજો, દહીં પીજો, કાંઈ વાંધો. પ્રવાહી લઈને એકાદશી થાય, આખા દિવસમાં પ્રવાહી જ લેવું, બીજું કાંઈ જ નહીં. પ્રવાહીમાં રાબડી પણ આવી જાય પછી, રાબડી નહીં પરવાહી, પછી ચોલા પર ન ચડેલું પ્રવાહી તેવું પ્રવાહી તમે લઈશો તો એ બીજી જાતની એકાદશી થાય. હવે જેમનાથી એવી પણ ન થાય એમને માટે આપણે કહ્યું કે ફરાળ કરજો, પણ એક વાર કરજો, પણ ફરાળમાં ઘીનો ઉપયોગ ન કરતા. ઘીનો ઉપયોગ ન કરતો એટલે માવાનો ઉપયોગ તો મજા ન થાય પાછું, એ ઉપાધિ છે. માવો પણ કાંઈ ઓછો પૌષ્ટિક ને ભારે ન હોય તો એ થાય પાછું, તો એ પણ ન કરતા. સામાન્ય સાધારણ ફરાળનો, અને એક વાર તમે સુરણ છે, બટાકા છે, શક્કરિયા હમણાં સારા આવે છે તે લઈ શકો, તેવી પણ એકાદશી. હવે પણ ઘણા માણસો કે વાયડા પડે છે, શક્કરિયા વાયડા ને બટાકા વાયડા એકલા પડે, છાશે વાયડી પડે, તો પછીથી એમને હવે આ શેક્યા વગર ચાલે એવું જ નથી. એટલે કંઈક ને કંઈક શેકેલું ચાલો ને, એ પણ એક વાર ખાઈ લો ને. આપણા ઋષિઓ કે છે એક વાર, કાંઈ વાંધો, એક ભોગતા જે છે ને તે હંમેશાનો ઉપવાસી જ છે. એક વાર તમે આ બધું ખાઓ, પછી સાંજના પાછા નામ ન લેતા કે ભાઈ આજે ઉપવાસ છે તો જો આજનાય થોડુંક રાખજો. સાંજના નામ ન લેતા, સિવાય કે તમે બીમાર હો, સિવાય કે અતિશય વૃદ્ધ હો, બાકી તમે સાંજનું છોડી દો બધું જ. પછી અથવા એક વાર ભોજન જ કરી લો, આ બધો શીરો ને વળી પાપડ ને વળી રાયતું ને વળી ચટણી ને વળી કઢી ને વળી સામાનો ભાત ને વળી મસાલાદાર શ્રીખંડ, શ્રીખંડની સીઝન, શ્રીખંડ, આ બધું કરવા કરતા એક વાર તમે મજાનો રોટલો ને શાક કે ભાખરીને શાક ખાઈ લો. આવતીકાલની વાત, આવતીકાલ. પણ ઘણાને થાય છે કે આ બધું જતું શું કામ કરીએ, ચેન્જ ફોર ધી બેટર, સારાને માટેનું આ પરિવર્તન છે. પંદર દિવસમાં એક વાર આવો ખોરાકનો ચેન્જ થાય એમાં ખોટું શું છે, પણ હવે ખોરાકનો ચેન્જ, ડાક્ટરનો ચેન્જ ન થાય એનું ધ્યાન રાખવાનું આપણે. તો સારી રીતે વિવેકપૂર્વક આપણે એકાદશી વ્રત કરવું, અને પછી બે વાર ખાઈને પણ કેટલાક એકાદશી કરવું, બે વાર જમવું બસ, એ સિવાય બીજું કંઈ જ લેવું નહીં, નાસ્તો કરવો નહીં, ફળ લેવું નહીં, ચા લેવી નહીં, દૂધ પીવું નહીં, કાંઈ. ત્રીજી વાર કાંઈ મોઢામાં જ નહીં નાખો, અને બે વાર પણ નિયમ કરે કે દસ ગ્રાસ જ ખાવા, હવે ગ્રાસ કેટલા લાંબા પોળા ને મોટા છે એના પર બધો આધાર છે. 10 જ ગ્રાસ કોળિયા, એ વસ્તુ જે આવે તે ખાવી, તે સિવાય કઈ નહીં. આખા દિવસ આવા આવા નિયમો પણ નિયમ પાલન કરનારા પાળે છે પોતાના શરીરના સંયમને માટે. તો આપણે જુદી જુદી જાતની વસ્તુઓ જુદા જુદા માણસોની પ્રકૃતિ અને રૂચિ અને શક્તિને અનુલક્ષીને રાખેલી છે. તો એકદમ જલ વગરની એકાદશી અથવા પાણીવાળી એકાદશી, દૂધવાળી એકાદશી, ચાવાળી એકાદશીથી માંડીને બહુ મજાના ફરાળવાળી એકાદશી, સૌને કરવાનું મન થાય એવી, એમાં ગોટાઓ ભજીયાઓ બધું આવી જાય તો તે પણ એકાદશીઓ આપણે રાખી દઈએ. એટલે માણસ ધીરે ધીરે વિકાસ કરશે, ધીરે ધીરે આગળ ચાલશે. જે ટેવાયેલો જ નથી એને ધીરે ધીરે ટેવ લેતો કરવો, એને ધીરે ધીરે ટેવ પાડવી આપણું લક્ષ્ય છે. તો એકાદશી 11 ઇન્દ્રિયોને બંધ કરી ભગવાનમાં લગાડવી, તે દિવસે વધારે જપ કરવા, તે દિવસે વધારે ધ્યાન કરવું, તે દિવસે વધારે સત્સંગ કરવો, જીવનની વિશુદ્ધિને માટેની સાધનાનો આધાર લઈને પવિત્ર જીવન જીવવાના સંકલ્પો કરવા, ભગવાનની સાથેનું અનુસંધાન સદાય શાંતિ મળે એને માટે પ્રાર્થનાઓ કરવી, આ બધું આજે એકાદશીના દિવસે કરવું જોઈએ. ઊંઘ ઓછી લેવી, રોજના કરતા થોડા કલાકો કાપ મૂકવો ઊંઘની અંદર, ગપ્પાઓ બંધ કરવા, નકામું આમ તેમ જવાનું ને માણસોને મળવાની ટેવ હોય તો તે છોડી દેવી, સત્સંગમાં જ વધારે રહેવું, મન સાત્વિક રહે તેને માટે જાગ્રત રહેવું, એ કરવાને માટે જીવનની સાધનાના એક અંગ તરીકે શરીરને પણ લાભ થાય ઉપવાસથી, મનને પણ લાભ થાય ઉત્તમ પ્રકારના સત્સંગ અને પ્રભુ સ્મરણથી, ઇન્દ્રિયોની શક્તિ પણ ઘસાતી બચે, કારણ કે ઇન્દ્રિયો પણ ભગવાન તરફ જ વળે તે દિવસે, વિષયોમાં વળે જ નહીં. આ રીતે સમસ્ત જીવનને બળ મળે, શક્તિ સાંપડે, શાંતિ મળે એને માટે 15 દિવસે એકવાર આ એકાદશીનું વ્રત આપણે ત્યાં રાખવા માંગીએ. ભગવાન કે છે કે આત્મસંયમીઓનો યોગી બધી ઇન્દ્રિયોને આ રીતે શાંત કરતા શીખે અને બધી ઇન્દ્રિયોને પરમાત્મામાં લગાડે. એટલે યોગની સાધનાનું જે લક્ષ્ય છે ભગવાન કે છે પરમાત્માનો સાક્ષાત્કાર છે. સૌંદર્યની પ્રાપ્તિ, યૌવનની પ્રાપ્તિ, સિદ્ધિઓની પ્રાપ્તિ આ લક્ષ્ય નથી. એનું જે મુખ્ય લક્ષ્ય, મૂળભૂત લક્ષ્ય છે એ તો સ્વનું દર્શન છે, સ્વરૂપનો સાક્ષાત્કાર, પરમાત્માની સન્નિધિની પ્રાપ્તિ આ લક્ષ્ય છે એનું. અને એ લક્ષ્યને નજર સામે રાખી અને સાધકે આગળ ચાલવું જોઈએ. ગીતાના 6 અધ્યાયમાં હવે પ્રેક્ટિકલ્સ બધા ચાલે છે, સાધના કેમ કરવી, શું કરવું, એને માટે કેવી તૈયારી હોવી જોઈએ એની ચર્ચા વિચારણા ભગવાન ચાલુ કરી રહ્યા છે. એમાં આરંભમાં જ આ વાત પ્રત્યે અંગુલી નિર્દેશ ભગવાન કરે, યોગી યુંજીત સતતમ આત્માનમ રહસિ સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. આવતીકાલે આ વિષયના અનુસંધાનમાં આગળ પાછો આપણે વાર્તાલાપ કરીને સમજીશું કે ભગવાન આત્મસંયમ યોગી જે છે, આત્મસંયમ યોગને સાધવાની ઈચ્છાવાળા જે સાધકો છે એમની પાસેથી કેવી સાધનાત્મક શિસ્તની અપેક્ષા રાખે છે એ આપણને સમજાશે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોપાલમ 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 ગોપાલમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોપાલમ ભજ ગોપાલમ ગોપાલમ गोपालं भज गोपालं
गोपालं भज
गोपालं गोपालं भज गोपालं
गोपालं
गोपालं भज गोपालं
गोपालं
गोविंदं भज गोविंदं
गोविंदं
गोविंदं भज गोविंदं
गोविंदं
गोविंदं भज गोविंदं
गोविंदं भज गोविंदं
गोपालं भज गोपालं
गोपालं भज
गोपालं भज गोपालं
गोपालं
गोपालं भज गोपालं
गोपालं
भज गोविंदं
गोविंदं भज
गोविंदं भज गोविंदं
गोविंदं भज गोविंदं
गोपालं भज गोपालं
गोपालं भज
गोपालं भज गोपालं
गोपालं
गोपालं भज गोपालं
गोपालं भज गोपालं
गोविंदं भज गोविंदं
गोविंदं भज गोविंदं
गोविंदं भज गोविंदं
गोविंदं भज गोविंदं
गोपालं भज गोपालं
गोपालं
गोपालं भज गोपालं
गोपालं
गोपालं ओ पूर्णमदः पूर्णमदः परमात्मा परिपूर्ण छे पूर्णमिदं संसार पण परिपूर्ण छे पूर्णात् पूर्णमुदच्यते पूर्णात् पूर्ण पूर्ण परमात्मा माथी पूर्ण संसार नो उदय थाय छे संसार मा पण परमात्मा रहेला छे पूर्णस्य पूर्णमादाय पूर्णमाथी पूर्णने लेवामां आवे पूर्णमेवावशिष्यते पूर्ण ज बाकी रहे छे जेवी रीते सागर माथी पाणी ने लेवामां आवे तो पण सागर अपूर्ण बनतो नथी एवी रीते परमात्मा माथी जगत प्रारंभ पामे तो पण परमात्मानी पूर्णतामां कोई पण प्रकारनो बाद आवतो नथी हे प्रभु अमने शरीरनी शक्ति आपो अमे अमारा कान थी उत्तम प्रकारना संकीर्तन ने सांभळीए बीजानी स्तुति ने सारी वातों ने सांभळीए निंदा ने ना सांभळीए ओम भद्रम कर्णेभिः शृणुयाम देवाः हे प्रभु अमे अमारी आँख थी सर्वत्र शुभनु दर्शन करिए दोष दर्शन ना करिए तमारु समस्त जगत मा दर्शन करीने सौ प्रत्ये प्रेम राखिए सौने उपयोगी थवानी प्रवृत्ति करिए भद्रम पश्येमाक्षभीर यजत्राः स्थिरैरंगै तुष्टुवान सस्तनुभीर हमारा शरीर ने स्वस्थ करिए निरोगी बनावे शक्तिशाली करिए अने जे आयुष्य मने मळे तेनो उपयोग करीने बेजाने सुख शांति आपिए तमने पामवानो प्रयत्न करिए व्यशेम देवहितं यदायुः हे प्रभु त्रण प्रकारनी शांति आपो शरीरनी शांति मननी शांति आत्मानी शांति अमने ज नहीं सब कोई ने आपो ओम शांति ही ओम शांति ही ओम शांति ही